સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ. કાર્યક્રમ નંબર 73, પ્રસારણ તારીખ 12 જૂન 2008. વાવણીના કામથી પરવારીને સાંજે નિરાંતે બેઠેલા અને બીજી બધી તૈયારી પછી હવે મેઘરાજાની વાટ જોઈ રહેલા મારા વાલા ખેડૂત ભાઈઓ બહેનોને નમસ્કાર.
મિત્રો, હમણાં તો ડીએસસી અને સજ્જતા સંઘે અમને તો એક જ કામ સોંપ્યું છે, સૌને સારામાં સારું પ્રમાણિત બિયારણ મળી રહે એ માટે સાવધાન કરવા અને પાક જોરમાં જ ઉગે એ માટે લેવાની કાળજીથી પણ તમને માહિતગાર કરવા.
અને અહીં રેડિયો ઉપરાંત તમારા પ્રતિનિધિ એવા નિયમિત શ્રોતા ખેડૂત મિત્રોને ખેતી તથા પશુપાલન અંગે રૂબરૂ માહિતી આપવા શ્રોતા સંમેલનોનું આયોજન કરવું.
દોસ્તો, અમે ગયા ગુરુવારે જણાવ્યું હતું એમ આવું વાર્ષિક શ્રોતા સંમેલન આ 21મી તારીખે અમદાવાદમાં જ મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન, ટૂંકમાં જેને MGLI કહે છે, એ ડ્રાઇવ ઇન રોડ મેમનગર ખાતે રાખવાનું આયોજન કરાયું છે. પણ એ વિશે વિગતે વાત કરશું 10 મિનિટ પછી.
કારણ કે તમે શરૂઆતમાં જે વીજળીના કડાકા ભડાકાના અવાજ સાંભળ્યા એ હતા 3 દિવસ પહેલાના અમારા મિત્ર પશાભાઈ અને ચંપા ભાવીના ખેતરના.
એમણે આમ તો વાવણીની બીજી બધી તૈયારી કરી રાખેલી,
હા,
પણ પાયાના ખાતર અંગે થોડી ચર્ચા કરવી હતી એટલે અમે પહોંચી ગયા એમને ખેતર.
ચંપા ભાભી, ઓ ચંપા ભાભી,
એ આઈ કોણ
ઓળખો?
ઓહો, શંકરભાઈ, નમસ્તે નમસ્તે. એ ધનગડી ધનબાગ, આવો 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 આવો.
કેમ છો? મજામાં ને?
ઓહ વાહ વાહ, તો મજામાં છું. હા, આ તમારા ભાઈ બોલાવું. એ કઉ છું, આપણો છો એ આમ જુઓ, આ કોણ આવી સર?
અલે આવછું ભાઈ, આ કપાસના બિયારણ ને ફૂગ નાશક ટ્રાયકોડર્મા નો પટ આલવા આ છેલ્લો એક જ લોટ છે.
આવજો, થોડી વાર અહીને કરજો, પૈસા આપકો છું, પેલા બાર આવો ને, હે, નહીં તો હું તમને કરી આલે બધું કોમ હેડો.
ઓહો, આ એવી ઘરે વળગી છે, કોઈ દાડો કોમ પૂરું તો ના જ કરવા દે. કોણ આવ્યું છે આટલી બધી બુમા બુમ બુમા બુમ કર્યું છે?
તો આવો.
અરે શું બા,
મને ચૂટ્યો ખણ, ચૂટ્યો ખણ,
શંકરભાઈ નું ઉમા બોલ. મારું બેટું, આજ દાડો કઈ કોરા ઉગ્યો.
કેમ છો પશાભાઈ, મજામાં?
કેમ છો? મજામાં ને?
નમસ્તે. આવો આવો.
વાહ પશાભાઈ, વાહ, હવે ખરા કામમાં લાગો છો. હાથમાં રબર ના મોજા ને એ બાજા લાલ થઈ ગયેલા આ દવા ને કારણે, આ મોએ ભીનું કપડું ને બહુ સરસ, બહુ સરસ.
ભાઈ, તમે કહ્યું હતું ને કે વાવણી વખત પાયાના ખાતર થી લઈ બધી કાળજી લીધા પછી વાવણી કરજો.
બિલકુલ.
હાલ તો 2-3 દડા થી ઈમો જ રોકાયેલા છીએ.
હલ, આ કર્મી ની જીભ નક્કર વિના ટોટિયા.
શું સાહેબ,
આખો દડો ઇન્ટેપ ચાલુ. માર બાપાએ કહ્યું છે, પાયાનું ખાતર બરાબર નોખજો, બિયારણ ને દવાનો પટ ઓમ હાલવાનો, વધારે ફાયદો થશે.
બસ હે, બસ, નહીં હાલ લાગતા, નહીં હાલ લાગતા કઉ છું. તો ઈમો એક શબ્દ હું ખોટો બોલીશું, કાજલ
મને
તારા ભાઈ શંકરભાઈ, આ તો આવા સજાન તાર મારે ખોદરી કરતા હોય છે. આ પાયાનું ખાતર ને ઈમો પેલું ગળી ગયેલું સોણિયું ખાતર વ્યવસ્થિત આલીએ તો જમીન વધારે પોચી થાય કે ના
થાય? થાય, બિલકુલ સાચી વાત.
અને વધારે પોચી થશે ને તો એટલો ભેજ વધારે હંગરી હશે.
અલ્યા ભાઈ, એ તો હું જાણું છું કે સેન્દ્રીય ખાતર નું પ્રમાણ પૂરતું હોય તો પેલા કેમિકલ વિલાયતી ખાતર ની કાર્યક્ષમતા વધશે.
હા, વધે એ ખરું.
અને જમીન માં પાક ને ઉપયોગી જીવાણુ વધારે ખોરાક મળશે, છોડ ને જરૂરી તત્વ સહેલાઈ થી
મળશે.
તમે કહો કે ચંપા ભાભી, કે વાત તો આપણે બધા ખેડૂતો યાદ રાખવા જેવી છે કે નહીં?
બરાબર છે, બરાબર.
સેન્દ્રીય ખાતરો, રાસાયણિક ખાતરોના પોષક તત્વો સાથે જોડાઈને જરૂરી તત્વોના સ્થિરીકરણમાં, પછી જમીનની નિતાર શક્તિ વધારવામાં અને ધોવાણ સામે રક્ષણ આપવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.
અને સાથે પેલું હ્યુમસ બનાવીને પોષક તત્વોને રક્ષણ પણ આપે છે. આ પોષક તત્વો છોડને ધીમે ધીમે પૂરા પાડીને ખાતરોની ક્ષાર અસર ઘટાડે છે, નહીં તો જમીન કડક થઈ જાય. અને લીલો પડવાશ તો વળી છે ને, હવામાંથી નાઇટ્રોજન મેળવવાની સાથોસાથ જમીનમાં નીચે ઉતરી ગયેલા હોય ને એ તત્વોને પંપની જેમ શોષીને ઉપર લાવે.
એ ઉમા ભાભી, મી કહ્યું કે કપાસમાં અને મગફળીમાં એમ બંને માં નાઇટ્રોજન આલવો પડશે, બરાબર?
એ વાત સાચી તમારી.
ભાઈ તે હું છો ના કહું છું
તો પછી વાંધો ક્યાં છે?
પ્રમાણમાં પણ પ્રમાણમાં ફરક કેટલો છે એ તો સમજો. હવે આ કપાસમાં જો શંકર જાત હોય તો કુલ એક એકરે 60-65 કિલોગ્રામ નાઇટ્રોજન 3-4 હપ્તે આલવો પડે, બસ બાકી કશું નહીં. અને મગફળીમાં પાયામાં જ 5 કિલો નાઇટ્રોજનની હોમે ફોસ્ફરસ એનાથી બમણો 10 કિલો આલવો પડે.
હા એ પણ સાચી વાત,
બરાબર. હવે ઈમો ભૂલ કરીએ તો શું કમાઈએ કો હેડો?
સાચી વાત છે, તમારી વાત બિલકુલ ખરી છે પશાભાઈ.
તો
પાકને ખાતર ક્યારે અને કેટલું આપવાનું છે એનું વ્યવસ્થિત સમયપત્રક પહેલાથી જ લખીને તૈયાર રાખવું જોઈએ.
તો
અને સાથે કપાસમાં એકરે 7-8 ટન, કપાસમાં કેટલું? એકરે 7-8 ટન. અને મગફળીમાં 1 એકરે 3-4 ટન સારું સેન્દ્રીય ખાતર જો અગાઉથી આપેલું હશે ને તો રાસાયણિક ખાતરોની એટલી જરૂર ઓછી પડશે પશાભાઈ. અને પાક જો શરૂઆતથી તંદુરસ્ત હશે તો ચંપાભાઈ ઉત્પાદન સારું જ આવવાનું છે,
બરાબર.
વળી રોગ ને જીવાતનો હુમલાનો એ સામનો પણ કરી શકશે.
ભાઈ મો તો મીનમેક છ જ નહીં,
તો પછી
જેમ નાના બાળકને પહેલોથી જ આપણે હારો ખોરાક આલીએ અને પોષણ આલીએ ને તે મોટું થાય ને ત્યાં સુધી એને કશી તકલીફ નહીં પડતી.
તો પછી
પણ પાકમાં તો પેલા રોગ ને જીવાતોનું ધ્યાન રાખવું પડે સર, નહીતર મુવા એ તો કશું થવા જ નહીં દેતા, બોલો.
એટલે તો આપણે બાળકને જેમ રોગ પ્રતિકારક રસી આપીએ છીએ ભાભી, એમ પાકને ફૂગ જેવા રોગો સામે અને ચૂસિયા જેવી જીવાતો સામે રક્ષણ પૂરું પાડવા જુદી જુદી દવાની માવજત આપીએ છીએ.
ભાભી તમારી જેમ ઘણા બધા ખેડૂત મિત્રોએ 2 સવાલ સૌથી વધુ પૂછ્યા છે.
કયા વિભાગમાં?
મને યાદ છે.
બોલો બોલો બોલો.
પૂછો સવાલ.
ખેડૂત મિત્રો, સંખ્યાબંધ મિત્રોએ પૂછ્યું છે કે કપાસમાં જીવાતોને કાબૂમાં લેવા માટે વાવણી સમયથી જ શું ધ્યાન રાખવું જોઈએ?
તો હવે આલી દો આ સવાલનો સચોટ જવાબ.
એ જવાબ હું આપું છું મિત્રો. કપાસમાં જીવાત તો પછી આવે છે. પહેલા જીવાણુથી થતો ખૂણિયા ડબકાનો રોગ અને મૂળખાઈ કે મૂળનો સડો એવા રોગો શરૂઆતમાં ઘણું નુકસાન કરી શકે છે. અને એને કાબૂમાં લેવા કેટલાક બીજા ઉપાય ઉપરાંત 10 લીટર પાણીમાં 1/2 ગ્રામ સ્ટ્રેપ્ટોસાયક્લિન અને 40 ગ્રામ કોપર ઓક્સિક્લોરાઇડ જેવી દવાનો છંટકાવ કરવો જોઈએ.
વળી જો બીજને ગંધકના તેજાબની માવજત આપીને એની રૂવાટી કાઢી નાખી હોય ને, પછી બીજને કિલોગ્રામ દીઠ 2-3 ગ્રામ એગ્રોસાન, સેરેસાન કે ઇમિસાનનો પટ આપ્યો હોય, સપ્રમાણ રાસાયણિક ખાતર આપ્યું હોય અને મિશ્ર પાક તરીકે મઠ, મગ અથવા અડદ જેવા કઠોળના પાકોનું વાવેતર કર્યું હોય તો કપાસમાં ખૂણિયા ટપકાનો રોગ અને મૂળખાય અથવા મૂળના સડાનો રોગ આવવાની સંભાવના લગભગ નહીવત રહી જાય છે.
પણ ભાઈ, મોલોમશી કે ચૂસિયા જેવી જીવાતો પાક ઝીણો હોય તાણે જ હુમલો કરે છે,
ખરી વાત?
તો એને કાબૂમાં લેવા માટે શું કરવું પડે એની એ વાત કહેવી જોઈએ કે નહીં?
હા પાસાભાઈ, જો એના માટે 10 લીટર પાણીમાં મિથાઇલોડિમેટોન 10 મિલીલીટર અથવા ફોસ્ફામિડોન 4 મિલીલીટર, બરાબર? પછી ડાયમિથોએટ 10 મિલીલીટર કે પછી મોનોક્રોટોફોસ 12 મિલીલીટર મેળવીને છાંટી દઈએ તો ચૂસિયા જીવાતો કાબૂમાં આવી જ જાય.
પણ જો ખેતરમાં ખેડૂતના મિત્ર એવા પરજીવી દાળિયા કે ક્રાઇસોપા ભમરીનું પ્રમાણ વધારે જણાય ને તો આવી દવાનો છંટકાવ નહીં કરવાનો, મુલતવી રાખવાનો. કારણ કે પાકને નુકસાનકારક ચૂસિયા જેવી જીવાતો આપોઆપ કાબૂમાં આવી જાય એ ખાઈ જવાના.
પણ શંકરભાઈ ને ભાભી, અત્યારે તો બજારમાં બિયારણ વેચનારી કોઈ કંપની આવી છે? કોઈ કંપની આવી છે? તમે સાંભળો તો ખરા, આખો દાડો ગામમાં કોક ને કોક કંપનીનું માઇક એક વાગતું જ હોય છે કે મો બાપડો ખેડૂતો મુંજઈ જાય, પેલા કે આ લઈ લો, પેલા કે આ લઈ લો, હવે ખબર જ ના પડે કે બિયારણ કયું લેવું
કયું ના લેવું.
ભાભી, એ વખતે આંખ કાન અને મગજ બરાબર ખુલ્લા રાખવાના. ઘણા ખેડૂત મિત્રોએ પણ એ સવાલ પૂછ્યો છે કે અસલી બિયારણ ની ખાતરી કેવી રીતે કરવી.
હા તો કહો, હેડો કહો, ખાતરી શી રીતે કરવી કહો. હેડો
સાંભળો સાંભળો, પહેલું તો બિયારણ પ્રમાણિત છે કે નહીં એ જોઈ લેવાનું.
પહેલું તો બિયારણ પ્રમાણિત છે કે નહીં એ જોઈ લેવાનું. બરાબર,
એટલે કે સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા પ્રમાણિત કર્યાનો સિક્કો તેના પર છે એ અચૂક જોઈ લેવાનો.
સિક્કો જોઈ લેજો.
હા, અને એમાં તારીખ ખાસ જોવાની પછી, કારણ કે વર્ષો જૂનું બિયારણ કોઈ આપણને પકડાવી જાય તો એ આપણા માટે નકામું.
એ જ રીતે જે તે બિયારણ કયા પ્રકારની જમીન અને હવામાનમાં સારો ઉતારો આપે છે એ પણ જોઈ લેવાનું પછાવે.
હા ભાઈ, આપણી જમીન હોય હલકી, માંડ ચાર પાંચ મહિના પાણી મળી હકે એમ હોય, ત્યાં વળી લાંબા ગાળાનો પાક વાવવાનો કશો વરત ખરો.
અને સૌથી છેલ્લે બિયારણ સીલબંધ છે કે કેમ, તમે જે માગો છો એ જ નામનું છે કે ભરતા નામનું છે એની પણ ખાતરી કરી લેવાની પછી.
બરાબર,
વળી એને કઈ કઈ દવાનો પોટ આપેલો છે, એ કયા કયા રોગ ને જીવાતોનો સામનો કરી શકે એમ છે, આપણે કયો પટ આપવો પડશે એની પૂરી માહિતી મેળવ્યા પછી પૂરી ખાતરી થાય તો જ બિયારણ ખરીદાય અને ચૂકવેલી કિંમતનું પાકું બિલ પણ લેવાનું જ.
સમજાયું?
મને કહ્યું.
હા, તમને તે અને હું ભરવા બેઠેલા બધા ખેડૂત ભાઈઓ બુનો ને પણ કઉ છું.
હા,
કારણ આટલું ધ્યાન ના રાખીએ ને તો કદી ખત્તા ખાવા ના આવે.
ભાઈ, અમે તો ખત્તા નહીં ખાઈએ, પણ હવે તમે ઉભા થાવ આમ પથરાયેલા છો, તે
શું સાથે
આ પેટ પૂજાનો બંદોબસ્ત કરો.
અરે પછી ભાઈ, અમારે તો મોડું થાય છે, અમે નીકળીશું, અમને ના ગણશું.
ના, એવું નહીં, એવું નહીં,
ઘણા કામ બાકી છે.
જવાનું છે ખબર છે,
દર વખતે આવા જ બહાના કાઢો છો. થોડા નવા બહાના લઈ આવો. તો
આને દગો કર્યો કે દગો
કર્યા, દગા દર વખતે બહાના કાઢો છો.
ફરી
મિત્રો, પશાભાઈને ત્યાં તો થોડી જ વાત થઈ, પણ 21મી તારીખના વાર્ષિક શ્રોતા સંમેલનમાં તો તમારા ગઈ બે મોસમના અનુભવો, ચોમાસુ પાકના તમારા આયોજન, ખેતી ખર્ચ કેવી રીતે ઘટાડવો, સજીવ ખેતી કેવી રીતે અપનાવવી, પશુપાલનમાં કઈ કઈ કાળજી લેવી વગેરે અનેક વાતો જાણવા મળવાની છે.
એટલે હજી જે ગામોમાંથી નિયમિત શ્રોતા મિત્રો તરીકે સંમેલનમાં ભાગ લેવા નામ નોંધાવ્યું ના હોય તો આજે અથવા 19મી સુધીમાં DSC માં ફોન કરીને પરેશભાઈ પાસે નોંધાવી દેજો. એમનો મોબાઈલ નંબર તો યાદ છે ને? યાદ કરાવી દઉં, 92-281-23-6-44.
સવાલનો જવાબ આપતી વખતે જ નોંધાવી દેજો. પણ એમ કરો, પહેલા તમે સવાલ તો પૂછી લો.
અરે હા, એ તો રહી જ ગયું. તો લખો આજનો ઇનામી સવાલ. કપાસના પાકમાં મોલોમસીનું નિયંત્રણ કરવા કઈ કઈ દવાનો છંટકાવ કરવામાં આવે છે?
સવાલ ફરી બોલું છું મિત્રો, કપાસના પાકમાં મોલોમસીના નિયંત્રણ માટે કઈ કઈ દવાનો છંટકાવ કરવામાં આવે છે?
જવાબ આપવા માટે કે બીજો કોઈ સવાલ પૂછવા માટે કે પછી વાર્ષિક શ્રોતા સંમેલનમાં આવવા માટે જોડવાનો ફોન નંબર તો યાદ છે જ?
એ પણ યાદ કરાવી દો.
બિલકુલ, 0-27-17-235-995.
અને હવે 69મા કાર્યક્રમના ઇનામી સવાલના વિજેતાની વાત. તો એમાં શરૂઆતમાં અમે કહ્યું એમ, 69, 70 અને 71 તથા 72મા કાર્યક્રમના વિજેતાના નામોની જાહેરાત કરીશું વાર્ષિક શ્રોતા સંમેલનમાં. અને એ કાર્યક્રમ વખતે જ જે વિજેતા મિત્રો હશે બધાને ત્યાં જ ઇનામો આપણે પહોંચાડી દઈશું.
બિલકુલ,
એટલે ખેતીમાં વધુ ને વધુ સફળતા મેળવવા તમે પણ જાગૃતિ બતાવતા જ રહેજો. અને 21મીએ મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન ડ્રાઇવિંગ રોડ મેમનગર અમદાવાદ ખાતે મળનારા આપણા વાર્ષિક સંમેલનમાં તમારું નામ નોંધાવવા પરેશભાઈ પાસે આજે કે પછી આજ સુધીમાં 19મી તારીખ સુધીમાં ગમે ત્યારે તમારું નામ ફોન નંબર જોડીને નોંધાવી દેજો.
બિલકુલ, તો જ યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગા ખાન ફાઉન્ડેશનની સહાયથી પ્રસ્તુત આ કાર્યક્રમનો હેતુ ભરાવશે.
તો હવે ઘડિયાળ અહીંથી રજા લેવાનો આદેશ આપે છે, માટે આવતા ગુરુવારે મળવાના વચન સાથે અત્યારે અહીં કહી દઈએ
નમસ્કાર, આવજો.